તારીખ 22/9/1992 શ્રી દૂરદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 459 460 અને 461 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સંઘ પ્રવચન નંબર 196 તારીખ 22/9/1992 શ્રી દૂરદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 459 460 અને 461 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સંઘ પ્રવચન નંબર 196
459 પ્રશ્ન છે. ઉપયોગ સ્વસન્મુખ હોતા હૈ તબ જો ભિન્નતા ભાસતી હૈ વૈસી ભિન્નતા વિકલ્પ કે કાલ મેં ભાસતી હૈ ક્યા? થોડો ચર્ચા થઈ હતી એ વિષય ઉપર, ફરીને થઈ કે જ્ઞાનીને ઉપયોગ સ્વસન્મુખ થાય કે અંતર્મુખ થાય છે ત્યારે તો તે ઉપયોગ પર તરફથી ખસેલો હોવાથી ભિન્ન પડી ગયો, તો એમાં તો ભિન્ન અનુભવ રહ્યો પોતાનો. પણ જ્યારે વિકલ્પનો કાળ હોય ત્યારે તો ઉપયોગ સ્વ તરફ નથી, ઉપયોગ પર તરફ છે, તો ત્યારે પણ જ્ઞાનમાં ભિન્નતા રહે છે? આવો પ્રશ્ન છે. ઉત્તર છે કે વિકલ્પ કે કાલ મેં ભી પ્રત્યક્ષ ભિન્નતા કા અનુભવ હૈ. શું? વિકલ્પના કાળમાં પણ પ્રત્યક્ષ ભિન્નતાનો અનુભવ છે. સીધો જવાબ પેલો એ આપ્યો છે કે જ્યારે જ્ઞાનીને વિકલ્પ રૂપ પરિણમન છે ત્યારે પણ એને રાગ અને પરથી ભિન્નતાનો પ્રત્યક્ષ અનુભવ છે. હું જુદો છું જ્ઞાનમય પણ એવો પ્રત્યક્ષ એને અનુભવ વર્તે છે. કેમ કે ઉપયોગ સ્વતરૂપ હોય કે ઉપયોગ પર તરફ હોય, અનુભવમાં સ્વ તરફ કે પર તરફના અનુભવનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અનુભવ બે જ પ્રકારે હોય, એક મિથ્યા અનુભવ અને એક સમ્યક અનુભવ. તો મિથ્યા અનુભવ જે અધ્યાસ છે એમાં રાગને પોતાપણે અનુભવે કે રાગના વિષયભૂત પદાર્થને એકમેકપણે એકત્વપણે તન્મયપણે અનુભવે. એ અનુભવ મટી જાય, સ્વરૂપાનુભવ પૂર્વક એ અનુભવ છૂટી જાય, પછી અનુભવમાં ફરક નથી પડતો. પછી ઉપયોગ ફરે છે પણ અનુભવમાં ફરક નથી પડતો. શું? અનુભવ અનુભવ રૂપે જે સમ્યક અનુભવ છે, જે પોતાને પોતાનો અનુભવ છે, એ અનુભવ ચાલુ રહે છે. શું છે કે એ અનુભવને કેટલાક નથી સમજતા, એટલે એમ સમજે છે કે જ્યારે શુદ્ધો ઉપયોગ થયો ને ત્યારે અનુભવ થયો, પછી શુદ્ધો ઉપયોગ મટી ગયો અને શુભાશુભનો ઉપયોગ થઈ ગયો ત્યારે અનુભવ તો રહ્યો નથી. એ ખોટી વાત છે, એને અનુભવની ખબર નથી. અનુભવ ચાલુ રહી ગયો છે, પરિણતિ રૂપે એની અનુભૂતિ ચાલુ છે અને ઉપયોગ ફેર્યો છે પણ અનુભવ ફેર્યો નથી, એ પરિસ્થિતિ છે. એટલે ઉપયોગના ફરવા સાથે અનુભવને સંબંધ નથી રહેતો. ઉપયોગ સ્વત ઉપયોગની વિષમ વ્યાપ્તિ છે અનુભવ સાથે. શું? અને સમ્યક દર્શન અને સ્વાનુભૂતિની સમવ્યાપ્તિ છે. ઉપયોગ સ્વ તરફ હોય કે ઉપયોગ પર તરફ હોય, એ ચર્ચા પંચાધ્યાયના બીજા ભાગમાં બહુ સારી કરી છે. બે ત્રણ જગ્યાએ બહુ સારી ચર્ચા કરી છે. ઉપયોગમાં બે ભાગ નથી, પણ જ્ઞાનની પર્યાયમાં બે ભાગ છે, એક લબ્ધ ને એક ઉપયોગ. તો ઉપયોગ છે પણ આ તો અનુભવનો શબ્દ છે ને, કે ભિન્નપણું જે ભાસે છે એ તો અનુભવના કારણે ભાસે છે. એટલે ઉત્તરમાં અનુભવ પ્રધાન ઉત્તર આપ્યો છે. કે વિકલ્પ કાળ વિકલ્પ કે કાળ મે ભી પ્રત્યક્ષ ભિન્નતા કા અનુભવ હૈ. અનુભવ જે ભિન્ન પડી ગયો શુદ્ધોપયોગમાં એ જ અનુભવ છે. વિકલ્પના કાળમાં પણ પછી વિકલ્પમાં આવ્યા પછી અનુભવમાં ફેર નથી પડી જતો. ઉપયોગમાં ફેર પડે છે પણ અનુભવમાં ફેર નથી પડતો. એમ કે છે એમ નથી, એને જ કહેવાય એમ નથી. શું એટલા માટે તો ગુરુદેવ એ વાતને સમજાવવા દ્રષ્ટાંત આપતા હતા કે એક માણસને 25 વર્ષનો યુવાન પુત્રનો ધ્યાન થયા પછી 13માને દિવસે લાડવો ખાય છે, તેવું કરે છે ને, ત્યારે એને જે અંદરમાં દુઃખની પરિણતિ છે એનો અનુભવ મટી ગયો છે. હે, દુઃખ તો એનું ચાલુ છે. લાડવો ખાય છે ત્યારે સુખી થઈ ગયો, એ લાડવા ખાવાનું સુખ એને મળી ગયું એ વખતે. હે, એ વખતે એટલો જ દુઃખી છે જયારે લાડવો ખાય. ઉલટાનો એને વધારે દુઃખ થાય છે. લાડવાનું બટકું હાથમાં લેતા એને વધારે દુઃખ થાય છે કે અરે રે આ પ્રસંગ, એક બાજુ આમ ને આ બીજી બાજુ લાડવો ખાવાનું આ કેમ મેળ ખાય છે. ઉલટાનો એને વધારે દુઃખ થાય છે. એ કઈ લાડવો મોઢામાં છે અને લાડવો ચાવે છે ને લાડવો ખાતો દેખાય છે માટે સુખી છે, એમ કેમ કહેવાય. અનુભવ તો અનુભવ છે ને ઉપયોગ તો ઉપયોગ છે. ઉપયોગ તો બટકું કરવામાં, લાડવાનો બટકું ભાંગવામાં થાય, મોઢામાં મૂકવાનો થાય, ચાવવાનો થાય, બધો ઉપયોગ તો કામ કરશે. ઉપયોગ વગર તો ક્રિયા થવાની નથી. ઉપયોગને અનુસરીને ક્રિયા થાય છે પણ એ ઉપયોગ કાંઈ નથી. એ ઉપયોગ તે કાંઈ નથી. એ પણ દ્રષ્ટાંત આપતા હતા. હા હા, એમ છે. આ તો સમજી શકાય એવી વાત છે કે નહીં, પણ અનુભવ નો વિષય તો સમજી શકાય એવો છે. મિથ્યા જ્ઞાન એવું નામ પણ નથી મળતું, એને મિથ્યા જ્ઞાન ન કહેવાય. ભલે એ ઉપયોગ સ્વરૂપને સાધતો નથી, બંધને સાધે છે, તો પણ મિથ્યા જ્ઞાન નથી કહેવાતું. અને એ વખતે પ્રવર્તો જે રાગરૂપ ચારિત્ર એને મિથ્યા ચારિત્ર નથી કહેવાતું. મિત્ર બંધને સાધે છે રાગ તો, શુભ હોય કે અશુભ હોય, એટલો પ્રભાવ છે અનુભૂતિનો ને સમ્યક્ત્વનો, એટલો પ્રભાવ છે. અટપટી દશા છે ને જરા, એ અટપટી દશા લાગે છે. ઉપયોગ જોઈને અટપટી દશા લાગે છે. હવે પોતે ઉત્તર આપતા વિશેષ કે છે કે મગર ઉપયોગ કયો કયો મુખ્ય કરતે હો. ઉપયોગ તો એક સમયની પર્યાય છે, એની આટલી બધી મુખ્યતા શું તમને? શું મેં તો ધ્રુવ તત્વ હું, ઇસકી મુખ્યતા કરની ચાહીએ. ધ્રુવની મુખ્યતા કરો ને, ઉપયોગ ક્યાં ગયો એનું શું કામ છે તમારે? પરિણતિમાં ધ્રુવની મુખ્યતા વર્તી રહી છે તો એ મુખ્ય કેમ તમને ન થયું ને આ મુખ્ય થયું એમ. મેં તો ધ્રુવ તત્વ હું, ઇસકી મુખ્યતા કરની ચાહીએ. શ્રદ્ધા જ્ઞાન વિકલ્પ કે કાલ મેં ધારણા કી માફી ખાલી પડા હુઆ નહીં હૈ. શ્રદ્ધા જ્ઞાન વિકલ્પના કાળમાં કાંઈ ખાલી નથી. જેમ ધારણામાં ખાલી થઈ જાય છે એવી રીતે નથી, ધારણા આદર રહી જાય છે અને જીવ ઉપયોગની વિપરીત પ્રવૃત્તિ કરે છે એવું આમાં નથી, ખાલી ધારણાની વાત નથી, લેકિન પરિણમન રૂપ હે શ્રદ્ધા જ્ઞાન પરિણમન રૂપ છે. કોની? આત્માની સાથે. આત્મશ્રદ્ધા અને આત્મજ્ઞાન વિકલ્પ બહાર જાય છે ત્યારે પરિણમન રૂપ છે, કે એનું પરિણમન મટી ગયું નથી કાંઈ, જેમ ધારણા અધર ચાલી જાય છે એવું આમાં નથી બનતું. શ્રીમદજીએ તો ત્યાં સુધી લીધું છે કે પ્રસંગની ભીડ હોય ત્યારે અને એ ભીડામાં જ્ઞાની આવ્યા હોય ત્યારે જ્ઞાનીને ઓળખવાનો વધારે ઉજળી તક છે. શું? કેમ કે એ વખતે એમનો પુરુષાર્થ વિશેષ કામ કરતો હોય છે, એમની પરિણતિ જોર કરતી હોય છે, એટલે એ અંગે એમની જે પરિણતિની સૂક્ષ્મતા છે એ થોડી સ્થૂળતાને પ્રાપ્ત થાય છે, એ ઓળખવી સહેલી પડે છે, એમ લીધું છે. જુઓ કેવી કેવી વાતો લીધી છે એમણે ઓળખવા માટે. પોતે એ દશામાં છે ને, એટલે એ દશા હોય તો જ અમુક સ્પષ્ટીકરણ આવે, નહીં તો આવે નહીં. આમાં કેટલાક ખુલાસા એમના સમ્યક જ્ઞાનના પુરાવા અથવા સાબિતી રૂપે છે, એવા કેટલાક ખુલાસા છે. એ અમે તૈયારી રાખી હતી. શું? એ તો ખ્યાલ હતો કે ગુરુદેવશ્રીએ એમને પ્રસિદ્ધ કર્યા નથી જ્ઞાની તરીકે, મોર મારી નથી, તો પાછળથી મોર મારી, પુસ્તક પ્રસિદ્ધ થયું ત્યારે તો કાંઈ મોર મારેલી નહોતી, તો પછી વિદ્વાનોમાં તો આ ચર્ચા થવાની છે, થવાની છે ની અણગમો પણ થવાનો છે, બધો ખ્યાલ હતો. અને વાત આવશે તો જ્ઞાની છે એની સાબિતી શું, જ્ઞાની હતા એની સાબિતી શું, આ બધા બોલ શું કહે છે, એ બધી તૈયારી અમે તો ત્યાં સુધી તૈયારી રાખી હતી. કયું કયું લાલુ મેને ગુરુદેવ બોલાવશે, આપણે જવાનું છે, પૂછશે આમાં શું આમાં શું, તો બધી આપણે બરાબર ગુરુદેવ સાથે વાત કરવાની પણ આપણે તૈયારી હોવી જોશે. આ સંકલન કરીને એમને એમ કરી નાખ્યું એમ નહીં ચાલે, કાંઈ વાંધો નહીં, જાશું કે આપણે એમાં શું કે ગુરુદેવ પાસે જાશું કે એમાં સમજણ તો આપણે આપણાથી કરી છે કે બીજાથી કરી છે, આપણે જે સમજ્યા છીએ આપણાથી સમજ્યા છે કે બીજાથી સમજ્યા છે, આ સવાલ છે. તો એટલો આત્મવિશ્વાસ તો હોવો જોઈએ કે નહીં, વાત ગમે ત્યાં કરવાનો પ્રસંગ આવે, પણ પોતાનો આત્મવિશ્વાસ તો હોવો જોઈએ કે નહીં. બધી ચર્ચાઓ મેં પહેલા કરી લીધી હતી, હા, તો એક સાહસ જ હતો ને, આખા સમાજની સામે કોઈ વાત મૂકો એટલે એક સાહસ થઈ જાય છે. પણ સત્ય તો હંમેશા સત્ય રહે છે, લોકોને વહેલું સમજાય મોડું સમજાય એવું બને, પણ તેથી કાંઈ સત્ય બદલતું નથી. નહીં સમજાય લોકોને, મોડું સમજાય વહેલું સમજાય લોકોને નહીં સમજાય એવું બને, તેથી કાંઈ સત્ય થોડું બદલે છે. હા, ગુરુદેવ સાથે ચર્ચા કરવાનો પ્રસંગ અમારે ન આવ્યો, કાંઈ તૈયારી કરી હતી મેં તો, ઘણી તૈયારી કરી હતી. શું નોંધો કેટલી નોંધ તૈયાર કરી હતી મેં તો, શું કેમ કે મુખ્ય કાઉન્સ ક્યાં ફેર્યા છે અને બધું તૈયારી તો મારે જ કરવી પડી હતી, એટલે નોંધ તૈયાર કરી હતી. પણ કોઈ પ્રસંગ નો આવ્યો કોઈની સાથે ચર્ચાનો, ગુરુદેવ સાથે કે કોઈની સાથે ચર્ચાનો પ્રસંગ, ગુરુદેવે મોર મારી દીધી એટલે વાત પૂરી થઈ ગઈ. પછી અમારે કાંઈ પરિશ્રમ જ ન પડ્યો, કોઈ પરિશ્રમ લેવો જ ન પડ્યો, ગુરુદેવે મોર મારી દીધી એટલે વાત પૂરી થઈ ગઈ. નિકૃતના કાળમાં પણ શ્રદ્ધા જ્ઞાન પરિણમન રૂપ છે. શ્રદ્ધા જ્ઞાન તો મુખ્ય ગુણ છે, અનંત ગુણોનું પરિણમન ચાલે છે પરિણતિમાં, તો અનંત ગુણોનો પરિણમનનો પ્રવાહ મોટા ધોધ જેવો છે. એ તો પ્રવાહ એ ઝીણી કોઈ પરિણતિ નથી, એ તો મોટો ધોધ છે અંદરમાં, તો એવો એ પ્રવાહ છે. અને એ જ જ્ઞાનીનું જીવન છે, એ જ જ્ઞાનીનું મુખ્ય પરિણમન છે. થોડું તો છે, થોડુંક છે, બહારનું તો જરાક છે, અલ્પ છે, તો ગુરુદેવ નો હિસ્સો થોડો જરાક અર્પરાગ રહી ગયો છે. પણ અવિરતિ કીધા તો કે અવિરતિ ઉપરના ગુણસ્થાનની અપેક્ષા છે, અંદર રસ ક્યાં પડ્યો છે, જરાય અંદર રસ નથી. પરિણતિ સક્રિય છે અને મુખ્ય પરિણતિ છે, મુખ્ય વૃત્તિ જ છે, પરંતુ ઉપયોગ તો ગૌણ છે. એની પાસે શું કાંઈ નથી, નિષ્ફળ જાય છે. તો ઉપયોગ નિરસ હોવાને લીધે નિષ્ફળ જાય છે ખરેખર તો એમ છે. નાની શબ્દની પરંતુ એની જ્ઞાની પણ ત્યાં છે, પરિણતિ છે એ જ જ્ઞાની પણ છે, તો જ ઓળખાય. ઉપયોગ થી ઓળખવા જાય તો એને શંકા પડશે, વેમ પડશે. ઉપયોગ થી ઓળખવા જાય તો વેમ પડશે. કોઈ મૂળ દશા નથી, ઓલી મૂળ દશા છે, આ તો ઉત્તર દશા છે. મૂળ દશાને ઓળખે તો મૂળ સુધી પહોંચી જાય, સ્વભાવ ઓળખાઈ જાય ત્યાંથી. સમ્યક સ્વભાવ જે કયો એ સમ્યક સ્વભાવ ત્યાંથી ઓળખાઈ જાય છે. જ્ઞાનીને ઓળખે એટલે સમ્યક સ્વભાવ ઓળખાણો, સમ્યક સ્વભાવ ઓળખાણો એટલે એને એક ન્યાયે એને સમ્યકનું પ્રત્યક્ષ કારણ લીધું, એને પરમાત્મા જેટલું બહુમાન આવે છે. કેમ કે ત્યાં જ્ઞાનીની પરિણતિમાં પરમાત્મા બિરાજમાન છે, અને પરિણતિ પણ પરમાત્મા આકારે સ્વ આકારે સ્વરૂપ આકારે છે, એટલે એને બહુમાન એટલું આવે છે. એટલે આજ્ઞા રુચિ રૂપ સંકિત પહેલું સંકિત એટલા માટે કીધું કે બહુમાન આવ્યા વગર ઘણી વાત છે. એ જ્ઞાનીની વાણી દિવ્ય ધ્વનિ ભાષે છે, જ્ઞાની દિવ્ય મૂર્તિ ભાષે છે, દિવ્ય મૂર્તિ રૂપ પરમાત્મા ભાષે છે, આ બધો ફેરફાર થાય છે. મહિમા જુદી રીતે આવે છે. પરમ ગુરુ ને શ્રી ગુરુ ઓળખાવે છે એમ જ છે, અને એ બે ને સત્પુરુષ ઓળખાવે છે. કારણ કે અત્યારે તો એ નથી, સત્પુરુષ ઓળખાવે છે. પરિણતિ સૂક્ષ્મ સ્થૂળતા એટલે શું છે કે સામાન્ય પ્રસંગોમાં તો એ પરિણતિ એટલી સૂક્ષ્મ છે કે જ્ઞાનીની પરિણતિ સુધી પહોંચવું મુશ્કેલ પડે. જ્યારે પ્રસંગની ભીડ હોય ત્યારે એમનો પુરુષાર્થ તીવ્ર થતો હોવાથી એ પરિણતિ સૂક્ષ્મ નથી રહેતી. એ વખતે જરા ઉગ્ર થાય છે, ઉગ્ર થાય છે ત્યારે એના કેટલાક ચિહ્નો બહાર આવી જાય છે, એમની વાણીમાં ચેષ્ટામાં કોઈને કોઈ રીતે બહાર આવી જાય. દાખલા તરીકે કોઈ જ્ઞાનીનું સમાધિ મરણ છે, એટલે સૌથી સમર્થ દ્રષ્ટાંત એ છે કે કોઈ સમાધિ મરણનો જ્ઞાની એ વખતે એમની જે પરિણતિ છે એટલી બધી ઉગ્ર થાય, એટલી બધી ઉગ્ર થાય કે થોડું બોલે, અલ્પ બોલે, થોડી ચેષ્ટા હોય તો પણ એમાં બહાર આવી જાય. શું આપણે નથી કહેતા કે ભાઈ અત્યારે એનું મૂળ સ્વરૂપ બહાર આવી ગયું, કોઈ પ્રસંગ મને અત્યારે નથી કહેતા, હે મૂળ રંગમાં આવી ગયા. એ ભાઈ બધી ડાઈ ડાઈ વાત કરતા હતા પણ અત્યારે મૂળ રંગમાં આવી ગયા, મૂળ પાઠમાં આવી ગયા, એવું છે એ જરા. એટલે એ થોડું સૂક્ષ્મમાંથી સ્થૂળ થાય છે પરિણામ, નહીં તો ઉગ્ર થાય છે ને એટલે સ્થૂળ થાય છે. સ્થૂળનો અર્થ આ સ્થૂળ નહીં, દેખાય એવું જણાય એવું સ્થૂળ એવું થાય છે. હા એ કોઈ સમ્યક દર્શન પૂર્વકની સમાધિ નહીં, પણ આપણે ત્યાં સામાન્ય રીતે બહુ ખરાબ મૃત્યુ ન થયું હોય તો સમાધિ મરણ લખવાની એક વ્યવહાર પદ્ધતિ છે, એટલે વ્યવહારની વાત છે, પોલી સમાધિની સમ્યક દર્શન પૂર્વકની સમાધિની વાત નથી. પણ સામાન્ય રીતે સાતા શાંતિ રહી હોય તો સમાધિ મરણ કહેવાય. બાકી ઓલું તો જે પારમાર્થિક સમાધિ મરણ છે એ વાત નથી. ના એ તો અસંમત, એમાં તો આર્થ ધ્યાન હોય છે, આર્થ ધ્યાન એમાં તો કર્મ ઘણા માઠા કર્મ બની જાય છે, અને ગ્રહિત મિથ્યાત હોય કે આ એને એને વિધિ માની છે, આ કોઈ ધર્મની વિધિ માને છે, ગ્રહિત મિથ્યાત થઈ જાય છે. એટલે આ જે અત્યારે સંથારો લઈએ છે ને, એ જે જ્ઞાન દશા વગરનો જે સંથારો છે એમાં સ્વરૂપ સ્થિરતા ના આવી શકે, સ્વરૂપ તરફનો પ્રયત્ન પણ ન હોય, કેમ કે એને અંતર્મુખની દિશા જોઈ નથી. એટલે એને જે સંથારો હોય છે એ સંથારો આર્થ ધ્યાનરૂપ થઈ જાય છે, ધર્મ ધ્યાને ન રહે, કોઈને કશાયની મંદ ઉગ્રતા ન થાય ને મંદ તારે પણ તો એ કાંઈ સમાધિ મરણ નથી. આર્થ ધ્યાન તો મંદ પણ રહીએ, ધર્મ ધ્યાન ન હોય ત્યાં આર્થ ધ્યાન જ હોય, અને એ આર્થ ધ્યાન કા મંદ હોય કા તીવ્ર હોય, પણ આર્થ ધ્યાન એ આર્થ ધ્યાન છે. મને પણ મરી જવું એટલે કઈ આપઘાત થોડો કરવાનો છે, પણ એમાં શું વિનોબાજી હોય કે ગમે તે હોય, આપણે વ્યક્તિગત ચર્ચા નથી કરતા, આપણે તો એક વાત સિદ્ધાંતિક રીતે વિચારીએ છીએ કે જ્યાં સુધી આત્મ સ્વરૂપનો આશ્રય લઈને ધ્યાન એટલે એકાગ્રતા અને ચારિત્રની પરિણતિ ન થાય ત્યાં સુધી ધર્મ ધ્યાન ન હોય, પછી ભગવાનનો લક્ષ્યમાં લઈએ કે બીજાની હિંસા અહિંસાને લક્ષ્યમાં લઈએ કે ગમે તે પ્રકારના શુભ પરિણામ હોય, એ બધા શુભ પરિણામ છે, પણ એ બધા અર્થ ધ્યાનરૂપ છે. અર્થ ધ્યાનનો ભેદ ત્યાં સુધી છે કે નિર્વિકલ્પ સ્વરૂપના આશ્રયે નિર્વિકલ્પ ચારિત્રની પરિણતિ ન હોય એ ત્યાં સુધી બધા પરિણામો ગમે તે પ્રકારના હોય, આત્માના વિકલ્પના હોય ને, લ્યો ભગવાનના વિકલ્પના એક બાજુ મૂકો, બીજાની હિંસા હિંસા તો બધી સ્થૂળ છે, આત્મ સ્વરૂપનો વિકલ્પ હોય તો અર્થ ધ્યાન છે એમ છે. હા, નિર્વિકલ્પ સ્વરૂપનો વિકલ્પ અર્થ ધ્યાન છે, પછી ક્યાં વાત કરવી, જ્ઞાનાનંદ સ્વરૂપનો વિકલ્પ પોતે અર્થ ધ્યાન છે એમ છે. એ લોકોને ખબર નથી, ધ્યાનની ખબર નથી, ચાર ધ્યાનની મર્યાદા ક્યાં સુધી છે, એટલે પછી જરા કસાયની મનતા ભળે ત્યાં એ ધર્મ ધ્યાન થઈ ગયું, સમાધિ મરણ થઈ ગયું, એમ એમાં આખે રાખે ગાડા, એ કોઈ વસ્તુ નથી, શુભ બંધ છે એનાથી પુણ્ય બંધ છે, સિવાય બીજું કઈ મુક્તિ નથી. પ્રશ્ન શું છે, પ્રશ્ન શું છે, એ તો બરાબર છે, પણ આવરણ કેવી રીતે, આવરણ કેવી રીતે દૂર થાય એની રીત તો વિધિ તો બરાબર હોવી જોઈએ ને. વાત એમ છે, માનવાની સાથે માનવું દશા છે કે બીજું કઈ છે, મારું કપડું શુદ્ધ છે એમ મારો આત્મા શુદ્ધ છે એમ માનવું એ એક દશા છે, એ કપડું નથી, માનવું એ દશા છે. માનવાની સાથે જાણવાની દશા થાય છે, જાણવાની સાથે આચરણની દશા થાય છે, એ બધી દશા પુરુષાર્થપૂર્વક થાય છે, એમ અનંત ગુણની શુદ્ધિ પ્રગટ થાય છે માનવાની સાથે, એનું નામ માનવું છે. એમને વિકલ્પથી સંમત કર્યું, સમજણથી સંમત કર્યું એનું નામ માનવું નથી, એને સમ્યક શ્રદ્ધા કે એને સમ્યક જ્ઞાન નથી કહેવાતું. શુદ્ધિ પ્રગટ થાય એનું નામ શ્રદ્ધા, એનું નામ જ્ઞાન, એનું નામ આચરણ, એનું નામ પુરુષાર્થ છે. હા, પણ શુદ્ધિ પ્રગટ થાય ને અશુદ્ધિ દૂર થાય એ એક કાળની વાત છે, ચળકાટ જાય કાઢ જાય ને ચળકાટ આવે એક જ સમયે થાય, પછી આમ થઈ ગયો કે આમ થઈ ગયો, શુદ્ધિને દૂર લાવો ને અશુદ્ધિને દૂર કરો, અશુદ્ધિને કાઢો ને શુદ્ધિને લાવો, કથન ગમે તે રીતે કરો, રીતિ રીત છે, વિધિ વિધિ છે, ને એમાં બે પ્રકાર નથી ત્રણ કાળમાં. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, એમાં બે પ્રકાર નથી. પછી કથન ગમે ત્યાંથી કરો તમે, અને એ સ્વરૂપના આશરે શ્રદ્ધા ગુણ પરિણમે, જ્ઞાન ગુણ પરિણમે, આનંદ ગુણ પરિણમે, ત્યારે શુદ્ધિની શરૂઆત થાય છે. ત્યારે એને જાણ્યું કહેવાય, ત્યારે એને માન્યું કહેવાય, ત્યારે એને પુરુષાર્થ કર્યો કહેવાય. ત્યાં સુધી બધી વાતો છે ને વિકલ્પ છે. એ વિકલ્પને વાતોથી કોઈ કાં શાંતિ આત્માને પણ થતી નથી કે શુદ્ધિ આવતી નથી. ચારસો ને સાઈઠ વસ્તુ કો ગ્રહણ કરના મૂળ સ્વરૂપ ને આત્માના, વસ્તુ એટલે આત્માનું મૂળ સ્વરૂપ. વસ્તુ કો ગ્રહણ કરના પકડના સન્મુખ વળના ઢલના, એ સબ કથન મેં આતા હૈ. એ પર્યાય ને એક જ પ્રકારની પર્યાયના જુદા જુદા કથનો છે. અસલ મેં તો ત્રિકાળી વસ્તુ મેં અહમ પણ આ જાના, ઉસકો ગ્રહણ ક્યા, સન્મુખ હુઆ, આશ્રય લિયા, પકડા, એકાગ્ર હુઆ, એ બધું એની અંદર અનુભવ ક્યા, એ બધું એસા કહેતે હૈ. એ બધી કથનના શબ્દો જુદા જુદા છે, ભાવ એક જ છે એમ કહેવાય છે. એક જ ભાવને જુદા જુદા શબ્દોથી કહ્યા છે. અસલ મેં પરિણામ ભી સત હૈ, ઉસકો અન્ય કા અવલંબન નહીં હૈ. સત હોય હેતુક, પરિણામ પણ સત છે, અને પરિણામને પરિણામનું અવલંબન છે. એટલે છે એકાર કોઈ એના લઈ લીધા, પરિણામના આધારે પરિણામ છે. એટલે પરિણામને કોઈનું અવલંબન નથી, સ્વનું નહીં ને પરનું નહીં. પરિણામ પણ સત છે ને એને કોઈનું અવલંબન નથી. આમ હા, અસલમાં તો એમ છે, કેમ કે એ સ્વતંત્ર કરે છે. એ પણ પરિણામ પોતે સ્વતંત્ર કરે છે. ત્રિકાળીમાં અહમપણું કરનાર પરિણામ સ્વતંત્ર છે એમ કરવા માટે, ત્રિકાળીના કારણે નહીં. શું જેમ જેમ પરનું અવલંબન લીધું પરિણામે, એ સ્વતંત્ર લીધું, પરતંત્ર થયો પણ સ્વતંત્રપણે, સ્વતંત્રપણે પરતંત્ર થયો. પર પદાર્થે કોઈ એને કર્મના ઉદયે પરતંત્ર નથી કર્યો, કેમ કે એ સ્વતંત્ર વસ્તુ છે. પરિણામ પણ સ્વતંત્ર સત છે. સત જ્યાં સુધી સ્વતંત્ર ન બેસે ત્યાં સુધી સત બેસતું નથી. સત બેસતું નથી ત્યાં સુધી અસત જ્ઞાન અસત છે. પરિણામની ચિંતા કરવાની જરૂર નથી. પોતાના સ્વરૂપમાં અહમપણું થઈ જાય એટલે આપોઆપ ચિંતા નહીં થાય, નથી કરવી એ પ્રશ્ન નહીં. એક સ્વરૂપમાં અહમપણું થયું એટલે પતી ગયું, બધા સર્વાંગ સમાધાન. શું સર્વાંગ સમાધાન, ક્યાંય અસમાધાન રહેવાનો પ્રશ્ન નથી. પછી આવું છે ત્યારે એને પરાલંબન કે છે, આમ થાય છે ત્યારે એને સ્વાવલંબન કે છે. પણ એ તો મુખ બદલ્યું એટલું એમાં સૂચના છે. એમાં કેટલી સૂચના છે કે પર્યાય મુખ બદલ્યું, બાકી પર્યાય કોઈનું આલંબન, પર્યાય પર્યાયના આલંબને થઈ જ રહી છે. પ્રત્યેક પર્યાય પર્યાયના આલંબને થઈ જ રહી છે. એ વગર પર્યાય ઉપરનું કર્તૃત્વ છૂટે નહીં. જ્યાં સુધી પર્યાયને સતપણે ન લેવામાં આવે, અહેતુક સત લેવામાં ન આવે, એના ક્ષયકારકો ભિન્ન ન સમજાય, ત્યાં સુધી પર્યાયનું કરતા પણ કોઈ રીતે ન છૂટે. અને એ મિથ્યાત છે. પર્યાય મૂંઢા પર સમય, એ મૂળ મિથ્યાત તો એ જ છે. પર્યાયનું કર્તૃત્વ એ જ મૂળ મિથ્યાત છે. રૂપદૃષ્ટિ પ્રકાશની વિશેષતા હોય તો એ છે કે એમણે પર્યાયના એકત્વ ઉપર જ પ્રહાર કર્યો છે. મૂળ માંથી મિથ્યાત છોડવાની એ વાત લીધી છે. રક્ષણ મૃત્યુ કે લીએ તો તૈયાર હી રહેના કભી ભી હો. જો આ જ્ઞાનીની તૈયારી, હર ક્ષણ મૃત્યુ કે લીએ, કોઈ પણ ક્ષણે ખ્યાલ આવી જાય કે હવે દેહ છૂટવાનો સમય આવી ગયો છે, કાંઈ વાંધો નહીં, તૈયાર છું હું, મારે નવી તૈયારી કરવાની રહેતી નથી, હું તો તૈયાર જ છું. શું કેસી ભી વેદના હો, એ મૃત્યુના કાળમાં સંભવ છે. શરીરની વેદના તીવ્ર થઈ જશે, પ્રાણ છૂટવાના કાળે શરીરની વેદના ચરમસીમાએ પહોંચશે. સાતમી નરક જૈસે ભી વેદનાઓ ફિર ભી ક્યા, કેટલી તૈયારી છે. આત્મી નરક જેટલી વેદનાની હોય તૈયાર, વેદના આવે નહીં આવો, એનું પણ ઉલ્લંઘન કરવા હું તૈયાર છું, એને પણ ગૌણ કરી શકવાના મારા પુરુષાર્થમાં વાત કરવાનો વિષય નથી. આ તો પરિણમન રૂપ જીવન જે છે એને કેળવવાનો આ તો પ્રયોગ છે, વિષય છે. એ વગર શું કામ આવે. ઉક્ત મહત્વ કે હેતુ છે પૂજ શ્રી સોગાનેજીને કથિત મહાવિપર્યાસ કે વિરુદ્ધ પરમ પરમાર્થ રૂપ નિજ મૂળ તત્વ કે સર્વોત્કૃષ્ટ ઉપાદેયતા દર્શાતે હુએ અપની અનુઠી દ્રવદૃષ્ટિ પ્રધાન શૈલી મેં હુએ પાંચ ફૂલ પોઈન્ટ કર્યો છે ભૂલ છે દર્શાતે હુએ અપની અનુઠી દ્રવદૃષ્ટિ પ્રધાન શૈલી મેં જીતને પ્રચંડ પ્રહાર કિયે હૈ વે જીવ કો અનાદિરૂઢ પર્યાય દ્રષ્ટિ કી ચુંગલ છે ચંગુલ છે છોડવાને ઓર સર્વશ્રેય કી મૂળ દ્રવદૃષ્ટિ કરાને હેતુ સચોટ સબલ ઓર સાર્થક વો ઉપકારભૂત નિમિત્ત હોને સે ઉને ગ્રંથારૂઢ કિયા ગયા હૈ. શા માટે આ એમના વચનોને ગ્રંથારૂઢ કર્યા એનો ખુલાસો કર્યો છે ટ્રસ્ટ તરફથી. શ્રી સોગાનેજી કી કથન પદ્ધતિ મેં એસી મૌલિકતા સહજતા પ્રખરતા ઓર સ્પંદન યુક્તતા સન્નિહિત હૈ જિસકે સમ્યક સ્પર્શ સે પાત્ર જીવ કા સુષુપ્ત પડા હુઆ આત્મા અપને શ્રેયાર્થ સંવેગ સે એકદમ ઉછેલ પડે. લેકિન ઇસ તથ્ય કી સુપ્રતીતિ તો પાઠકો કો ગ્રંથ મેં નિર્દિષ્ટ ભાવો કે વાચ્ય કો સમીચીન રૂપ સે અવગાહન કરને પર હી હોગી. એમને જે શૈલી છે એ શૈલી ઉપરનો એક પેરેગ્રાફ અહીંયા નાખ્યો છે પ્રકાશકીયમાં. જ્યાં સુધી પર્યાય રે નો ક્યાં વાંધો છે? પર્યાય ના કર્તૃત્વ નો વાંધો છે, પર્યાય ના એકત્વ નો વાંધો છે. પર્યાય નો કોઈ વાંધો નથી, પર્યાય તો દ્રવ્ય નું પદાર્થ નું અંગ છે, એ તો પરિણામ અને પદાર્થ એ સાથે જ રહેવાના છે હંમેશા, એનો કઈ વાંધો નથી. પણ પર્યાય મુંડા પર સમય, આ પર્યાય જેવડો જેટલો હું એવો જે અનુભવ છે તે મિથ્યા અનુભવ છે, તેમાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર આદિ બધું આવી જાય છે. એ મિથ્યા અનુભવ એ મટાડવાની વાત છે, પર્યાય ને મટાડવાની વાત નથી. સિદ્ધ દશા ને પણ પર્યાય છે, સિદ્ધ દશા પોતે પર્યાય છે, સિદ્ધ ભગવાનની સિદ્ધ દશા પોતે પર્યાય છે. પર્યાય નો કઈ વાંધો નથી, પર્યાય હારે કોઈ વાંધો નથી. પણ પર્યાય માત્ર નું અવધારણ થાય છે એ મિથ્યાત્વ છે, એ અનંત સંસાર નું કારણ છે, એ જન્મ મરણ નું કારણ છે, એ તમામ દોષો ને પાંગરવાનું મૂળ છે. ત્યાં એ મૂળિયું એવું છે કે ત્યાંથી બધા દોષ પાંગરે છે. હા, દ્રવ્ય ને લક્ષ્ય પર્યાય થાય છે, એ બરાબર છે, તે સમ્યક છે, તે સમીચીન છે, તે સમ્યક છે અને એ સુખમય છે, એ નિરામય છે, શાંત છે, નિરોગી પર્યાય છે, કઈ વાંધો નથી. પર્યાય કાળી માંથી સફેદ થઈ, પણ પર્યાય ક્યાં નાશ પામે છે? પર્યાય તો બદલતી ચીજ છે, પર્યાય તો બદલવાની. એમ સંસારની પર્યાય મટી ને સિદ્ધ ને પર્યાય થઈ, પર્યાય ક્યાં જાય જાય. શું કહે છે કે મૃત્યુ તથા મૃત્યુ કે વેદના, મૃત્યુ એટલે દેહ ત્યાગ અને એ સંબંધી થતી જે વેદના, દોનો સે મેં અધિક હું, અધિક હું એટલે ભિન્ન હું, એ બંનેથી હું ભિન્ન છું, જુદો છું અને એનાથી વિશેષ હું છું, એસા મેં મેરે સ્વસંવેદન સે અનુભવ કરતા હું, એવો જે મૃત્યુ ને મૃત્યુને વેદનાથી ભિન્ન એવો હું મારો પોતાનો મારા સ્વસંવેદનમાં અનુભવ કરું છું, માટે મને મૃત્યુની કોઈ ચિંતા નથી. ગમે તે કાળે આવો, એ આ ક્ષણે આવો, મારે શું લેવા દેવા છે? આવો ન આવો એની સાથે મારે શું લેવા દેવા છે? હું તો ધ્રુવ જે છું એ છું, એનાથી અધિક વાત પૂરી થઈ ગઈ. અભિપ્રાયમાં તો અહીં સુધીની તૈયારી મુમુક્ષુને થઈ ગયા પછી સમ્યક દર્શન થવાનું છે. અભિપ્રાયની દ્રષ્ટિએ જો આ વાતને વિચારીએ તો આટલી તૈયારી થઈ ગયા, અભિપ્રાયમાં તૈયારી થઈ ગયા પછી સમ્યક દર્શન આવવાનો વારો છે, અવસર છે. પહેલા પૂરી તૈયારી થઈ જવી જોઈએ. ગમે તે પ્રસંગ આવો ને, હું એક દિવસ હતો થોડી ચર્ચા થઈ અનિલભાઈ ત્યાં, તમે હતા કે નહીં? પૂરી તૈયારી થવી જોઈએ. માનો કે આ મુંબઈ ઉપર પાણી ફરી વળ્યું, મુંબઈ ઉપર દરિયો ફરી વળ્યો અને તમે એક ખડક ઉપર, મા લક્ષ્મીના એક ખડક ઉપર તમે એકલા રહી ગયા. માનો મકાન કુટુંબ બધું ગયું, હવે તમે રહી ગયા એકલા, જળબંબાકાર છે, કોઈ નથી, ઉપર આકાશ નીચે પાણી, એક ખડક ઉપર તમે એકલા અટુલા છો. એ વખતે ખ્યાલ ગયો કે નાળ તૂટે છે. શું ગયું? નાળ તૂટવા માંડી એટલે દેહ છૂટવાની તૈયારી થઈ જાય. ઓકે, હું એ વખતે પણ નિરાલંબન ને નિરપેક્ષ છું, મારા સ્વરૂપમાં કાંઈ લેવા કે નિરાલંબ નિરપેક્ષ મારું તત્વ છે, મારું સ્વરૂપ છે. કોઈના આધારની મને જરૂર નથી, મારા આધારે હું જીવું છું. તૈયારી તો અભિપ્રાયમાં પૂરેપૂરી આવી જવી જોઈએ, પછી કોઈ પણ સંયોગોના હેરફેર થશે એ બધી એની પેટા રકમમાં કાંઈ તમે તો અંદરથી હલશો નહીં. અભિપ્રાય ફરી ગયા પછી અંદરથી હલચલ નહીં થાય. હે, એને પોતાની શરણ છે, પોતે સિદ્ધ પરમાત્મા છે એનું સરળ છે. એટલી તૈયારી અભિપ્રાયમાં તો પૂરી તૈયારી આવે, પછી વાંધો નથી. અભિપ્રાયમાં પહેલેથી જ આલંબન નો અભિપ્રાય હોય, આનું આલંબન લઉં ને આનું આલંબન લઉં, એક વિકલ્પ નું આલંબન લેવું નથી, પછી ક્યાં સવાલ છે? સિદ્ધ પરમાત્મા તો પરદ્રવ્ય પરભાવ છે, તો અહીંયા તો કહે છે કે એક વિકલ્પ નું આલંબન લેવાનો પ્રશ્ન નથી. ધ્રુવ નું આલંબન છે, બીજું આલંબન નથી. આલંબન તો હું, પછી કઈ વાંધો નથી. આલંબન ની દ્રષ્ટિએ તો અભિપ્રાય ખોટો, ખોટો અભિપ્રાય. પહેલા થવું પડે છે, પછી જ્ઞાની જ્ઞાન દશા આવે છે. અંદરથી નથી આવતી જ્ઞાન દશા. લોકોને ખબર નથી કે જ્ઞાન દશાની પૂર્વ ભૂમિકા કેવી હોય, અને એટલા માટે શ્રીમદજીએ કહ્યું છે એ પણ વંદનીય છે, એ પણ ઉપાસનીય છે, એ પણ આદરણીય છે. 751માં લીધું કે ન લીધું, એટલે તો આપણે તો તર્ક નીકળ્યો ને આ ગ્રંથની સામે, કાં તો 24મા વર્ષ પહેલાના વચનોનું હું, પણ એ ઉપાસની અને વંદનીય છે. તો કે એની ખાતરી શું? તો કે ગુરુદેવે 70મા વર્ષ પહેલાના 10 વચનો પકડીને પ્રવચન કર્યા, જે અવ્યક્તના સમયસારના પ્રવચન કર્યા, 172 ગાથા અલિંગ્રહણના કર્યા, 47 શક્તિના કર્યા, એની હારે એ 10 વચન લીધા પસંદગીમાં. અને એ પ્રવચન કરતા કરતા તમે બધા જોયું, તપાસ્યું છે, લખ્યું છે, 12 અંગનો સાર છે એમ કીધું. 12 અંગનો સાર 23મા વર્ષ પહેલા, 70મા વર્ષ પહેલા હાથમાં ક્યાંથી આવ્યો? એને શ્રીમદજીને 70મા વર્ષ પહેલા 12 અંગનો સાર એના હાથમાં ક્યાંથી આવ્યો? તો કે આવ્યો તો શું? એટલે એને સમકિત નામ આપ્યું એમણે, બહુ દીર્ઘ દ્રષ્ટિથી નામ આપ્યું છે. પેલું સંકેત, બીજું સંકેત અને ત્રીજું સંકેત, ત્રણેય સંકેત શબ્દ વાપર્યો એમણે. ત્રણેય ઉપાસનીય છે, આદરણીય છે, વિતરાગ પુરુષે માન્ય કરેલા છે. હું કહું છું નહીં, સર્વજ્ઞ પરમાત્માએ આ માન્ય કરેલું છે, તું માન્ય કરજે. ગુરુદેવ ને ભૂલ થઈ હશે કઈ એમ કહેવામાં? કઈ શું છે? હે, આત્મામાંથી નીકળ્યું છે એ વખતે. 12 અંગનો સાર છે એ આત્મામાંથી કાઢ્યું છે ગુરુદેવ, અને અંદર વાંચી પડ્યું હતું એ જોયું છે. અલૌકિક વાતો છે. ગોથું ખાઈ જાય એવી વાતો છે બધી. એનો હોનાર છે, હોનાર હોય એને શું છે? અભિપ્રાય એક એવો આવે છે. ગુરુદેવ કેવળ જ્ઞાન ની લબ્ધિ લઈને બેઠા છે. ગુરુદેવ આમ બોલ્યા છે, કેવળ જ્ઞાન ની લબ્ધિ વાળા છે. બીજો વિકલ્પ જ ન આવે, આમ કેમ એ વિકલ્પ ન આવે? સીધી કેવળ જ્ઞાન ની લબ્ધિ સાંભળે એને. એવી વાત છે, સિદ્ધાંત ભણવાની જરૂર નથી. આ તો બધું સિદ્ધાંતિક રીતે આપણે સાબિત કરીએ છીએ, સિદ્ધાંત ભણવાની જરૂર નથી એમને. આટલો વિચાર લાંબો કરવાની ગુરુદેવને જરૂર નથી. એ આવે છે એમ જ આવે છે, યથાર્થ જ આવે, એની મર્યાદા બાદ જાય જ નહીં. પરિણમન, પરિણમન મર્યાદામાં જ ચાલે છે. હે, એ જ સિદ્ધાંત છે. સિદ્ધાંતની મૂર્તિ જ પોતે છે. હવે તારે ક્યાં સિદ્ધાંત લેવા ગોતવા જાવ તો શાસ્ત્રનો, એ જ સિદ્ધાંતની મૂર્તિ છે પોતે. એવી વાત છે. પ્રશ્ન પછી લઈએ આપણે, શું કે ત્યાં શ્રીમદજી નાયક અનુયાયી આવ્યા હતા કે ધન્યારાધનામાં તમે 24મા વર્ષથી લ્યો છો, શું? અને આત્મસિદ્ધિની વાત પાછી તમે ઉપોદઘાતમાં નાખી છે. આત્મસિદ્ધિની શું 72મા વર્ષ પહેલાની? તો પછી કાનજી સ્વામીએ કેવી રીતે કીધું કે આ 12 અંગનો સાર છે? અજ્ઞાનીને બાપાએ 12 અંગનો સાર હોય, પણ ત્રણ સંકેત તો તમે સમજ્યા છો કે નથી સમજ્યા? કીધું સમજ્યા. તો પછી તો જન્મથી જ પહેલા સંકેત વાળા હતા, કીધું એમાં કઈ સવાલ જ નથી. પેલું સંકેત તો એમને જન્મથી જ હતું, કીધું એમાં કઈ સવાલ જ નથી. કેમ કે એ તો પૂર્વભવથી આરાધક હતા, પોતે જ્ઞાની હતા. જ્ઞાની ને ઓળખ્યાનો ક્યાં સવાલ? તો પૂર્વભવથી આરાધક હતા. આ કાળમાં જે વચનો છે એમાં જ્ઞાનીની ઓળખાણ એમને નથી ને વચનો કાઢ્યા છે એવું કઈ નથી. એ વચનો સમ્યક દર્શન પહેલા પણ જ્ઞાનીની ઓળખાણ વાળા તો છે જ. પછી 23મા વર્ષમાં સમ્યક સન્મુખતાના છે કેટલાક વચનો, એ એમાં સાબિતી છે, એમાં સન્મુખતા આવે છે. 24મા વર્ષથી અનુભવના છે એ સાબિતી છે. બધી સાબિતી મળે છે એની અંદર. ત્રણેય સંકેતની સાબિતી એમની દિશામાં મળે છે. ક્રોસ તો થાય ને માણસ, તર્ક તો થાય, તર્કની મર્યાદા હોવી જોઈએ. આશંકા થાય, શંકા ન થાય, સમજવા માટે તર્ક કરવાની ઈચ્છુક છે. આશંકા
ભગવાન જય પરમ કૃપાલ જય વિશાલ.